દેવલાલીમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 16/3/87 સમયસર ગાથા 109-112 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 184.
નાતા હોવા છતાં પોતે પોતાની ઘરે બીજાના ઉપદેશ વિના અગ્રહ વિચાર, બીજાના ઉપદેશ વિના હું એક ચૈતન્ય સ્વરૂપ આત્મા કરતા છું અને રાગાથી મારું કર્મ નામ કાર્ય છે એ મનાથી કાળથી સ્વભાવ અને વિભાવ વચ્ચેની કરતા કર્મની પ્રવૃત્તિ ન હોવા છતાં અજ્ઞાનથી ઊભી કરી રહ્યો છે. સ્વભાવ અને વિભાવ એવી જે પ્રવૃત્તિ એ સ્વભાવથી ન હોવા છતાં અજ્ઞાનથી ઊભી કરી રહ્યો છે કે હું કરતા અને રાગ મારું કાર્ય છે એવી કરતા કર્મની પ્રવૃત્તિ અનાદિકાળથી ચાલે છે. એ કરતા કર્મની પ્રવૃત્તિ ના નાશનો ઉપાય આમાં બતાવે છે.
બરાબર,
એમાં આપણે આવ્યું હતું કે આ આત્મા કરતા નથી અકર્તા છે, કેમ કે પુષ્કળ દ્રવ્ય નવા કર્મોને માંદે તો માંદો, એમાં જીવને શું આવ્યું ત્યાં સુધી આપણે આવ્યા હતા. હવે એક શિષ્ય પ્રશ્ન અંદરમાંથી બીજો ઉભો કર્યો કે આત્મા કરતા ન હોય તો કાંઈ નહીં, પણ આત્મા દુઃખનો ભોગતા તો છે ને, કેમ કે એ અમે અમારા વેદનથી વાત કરીએ છીએ. અજ્ઞાની કે છે કે આ પ્રશ્ન શાસ્ત્રમાંથી વાંચીને અમે કાઢ્યો નથી, પણ અમે અમારા વેદનમાં છે, દુઃખ વેદીએ છીએ,
અનુભવ
છે દુઃખને, અમારામાં ઉત્પન્ન થતું દુઃખને અમે વેદીએ છીએ. એ દુઃખનો વેદક બીજો કોઈ નથી, અમે એકલા વેદીએ છીએ. બીજાઓ પડખે ઊભા હોય જાણે ખરા, પણ અમારા દુઃખને વેદે નહીં. તો દુઃખ અમે પ્રત્યક્ષ વેદીએ છીએ તેના ઉપરથી અમે એક પ્રશ્ન ઉભો કરીએ છીએ કે આત્મા ભૂતગલમય એવા મિથ્યાત્વાદી ભાવોને, બધા ભૂતગલમય મિથ્યા પર કશાયની જો નિશ્ચયને જોવામાં આવે તો એ ભૂતગલમય ભાવો છે. એટલું એને પકડ્યું અને ભૂતગલમય મિથ્યાત્વાદી શબ્દ વાપરો તો એને વેદ તો થકો, હું પોતે મિથ્યા દ્રષ્ટિ થઈને વેદું છું. તો મિથ્યા દ્રષ્ટિ થઈને મિથ્યાત્વના ભાવોને વેદે છે એમાં આપનો શું જવાબ છે? આપે કહ્યું કરતા નથી, તો હવે કરતા નથી એમ હું કહેતો નથી, જેમ અકર્તા છે એમ હજી મને બેસતું નથી. આપે એમ કહ્યું કે આત્મા રાગાદીનો કરતા નથી, ઠીક છે, પણ હજી આત્મા અકર્તા છે એ પૂરું બેઠું નથી અમને. એટલે અકર્તાની વિશેષ સિદ્ધિ કરવા માટે એક વેદન પૂર્વકનો મારો પ્રશ્ન છે. શાસ્ત્રમાંથી વાંચીને હું પ્રશ્ન કરતો વેદું છું, હું પોતે વેદનને કોઈ સાક્ષીની જરૂર નથી. શું કહ્યું? વેદાય છે દુઃખ મને, એમાં હું દુઃખ વેદું છું કે નહીં વૈદ કે ડાક્ટરની પૂછવાની મારે જરૂર પડતી. વેદનભૂત જે દુઃખ છે હું વેદું છું, તો હું વેદું છું દુઃખને વેદે છે આત્મા, એ બાબતમાં આપને શું કહેવાનું છે? આપ કૃપા કરીને મને એનો ખુલાસો કરો. કરતા નથી એ આપે કહ્યું, છતાં અકર્તા છે એ પૂરું બેઠું નથી, અકર્તા પણું બેસાડવા માટે હું પ્રશ્ન કરું છું. જો દુઃખનો પ્રશ્ન આપ ઉકેલ કરશો તો અકર્તા અને અભોગતા હું સ્વીકારી લઈશ. દુઃખ તો બધા ચાર ગતિના જેવો દુઃખને વેદે છે, આગમમાં પણ છે, પણ હું આગમનો આધાર નથી આપતો આપ, કેમ કે આગમ આપે એ લિખા છે. એટલે આપનું લખાણ હું આગળ કરું એ અવિવેક થાય. આપે લખ્યું છે કે દુઃખને વેદે છે અજ્ઞાનીજી, પણ એ અવિવેક મારો પ્રશ્ન નથી, હું તો મારા વેદનથી પૂછું છું. આપૂરતા 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 આહા, હું ઉડી જાય ગોળી લેવી પડે, એવું દુઃખ વેદાય છે. તો આત્મા દુઃખને વેદતો નથી તો કોણ વેદે છે? કૃપા કરીને મને જો ઉત્તર મળશે તો આપનો અકર્તા પણ હું સ્વીકારી લઈશ. ત્યારે ન્યાયને તર્કથી ઉત્તર આપે છે કે સાંભળ, પેલા તો આ તર્ક ખરેખર અવિવેક, વિવેક શૂન્ય છે, વિવેક ભરેલો તારો તર્ક નથી. કારણ આપે છે, કારણ કે આ શુદ્ધ આત્માની જગતના જીવોને ખબર જ નથી. અજ્ઞાની પ્રાણીઓને દુઃખને વેદે તેને આત્મા જાણે છે, દુઃખને ન વેદે એવો આત્મા એની દ્રષ્ટિમાં આવ્યો નથી. દુઃખને વેદે છે એવો જ આત્મા એટલે અનાત્મા એની દ્રષ્ટિમાં આવ્યો છે, અનાત્માને આત્મા માને છે, પણ દુઃખનો વેદનારો નથી. દુઃખ વેદાય છે તે વખતે અવેદક છે. આત્મા એક છે, ના પડખા બે છે, એક સામાન્ય પડખું ને એક વિશેષ પડખું. શું સામાન્ય ને શું વિશેષ, કઈ જગતના જીવોને ખ્યાલ નથી આવતો એટલે બેસતું નથી. પણ આચાર્ય મહારાજ કહે છે કે વિશેષ અપેક્ષા એ આનંદ દુઃખને વેદે છે, તે અપેક્ષા એ સામાન્ય પડખાથી હું કહું છું તને કે દુઃખનો અવેદક છે. તો દુઃખનો અવેદક છે તો એનો ન્યાય આપો કે કેમ વેદતો નથી એને. તો કહે છે કારણ કે ભાવ્ય ભાવક ભાવનો વેદ્ય વેદક ભાવનો વેદ્ય દુઃખ, દુઃખ વેદ્ય એટલે વેદાવા લાયક એને વેદ્ય કહેવાય, અને એનો વેદનારો તેને વેદક કહેવાય. એવા વેદ્ય વેદક ભાવનો તેના ત્રિકાળ સ્વભાવમાં અભાવ છે. હું પર્યાયથી પ્રશ્ન પૂછી રહ્યો છો, હું દ્રવ્યથી તને ઉત્તર આપું છું. સાંભળ, તારો પ્રશ્ન પર્યાય દ્રષ્ટિથી છે, તને પર્યાયનું વેદન દુઃખનું છે. તારી નજર દુઃખને ભોગવે એ આત્મા છે એમ તું માની રહ્યો છો, પણ એ જ વખતે નારકીના જીવને પર્યાયમાં દુઃખ છે, એ નારકીનો જીવ દુઃખને વેદતો નથી તે આત્મા છે. છે ત્યારે અવેદક છે, એ ભગવાનની વાત નથી. પર્યાયમાં તીવ્ર આકુળતા છે એનો હું સ્વીકાર કરું છું, છતાં એનો અવેદક છે. પર્યાયમાં દુઃખ નીકળી જાય અને સ્થિર પરમાત્માનો જવાબ આપે કે બરાબર છે, દશામાં દુઃખ નથી, તો સિદ્ધ પરમાત્મા અજ્ઞાન પરમાત્મા દુઃખને વેદે નહીં. પણ હું એમ જવાબ આપું છું કે અજ્ઞાની પ્રાણી મિથ્યા દ્રષ્ટિ છે, પર્યાય અપેક્ષા એ વિશેષ અપેક્ષા એ, અને એની દશામાં દુઃખ પણ છે, એ વખતે દુઃખનો આત્મા અવેદક છે, વેદનારો નથી. ભાવ્ય ભાવક ભાવનો વેદ્ય વેદક ભાવ અચંબો ઉત્પન્ન કરે એવા છે, ચમત્કારિક અચંબો ઉત્પન્ન કરે. ભાવે ભાવ ભાવનો વેદ્ય વેદક વેદાવા લાયક ને વેદના વેદાવા લાયક તો દુઃખ અને વેદનાર આત્મા એમ છે નહીં. હું પર્યાય દ્રષ્ટિથી પૂછી રહ્યો છો, હું દ્રવ્યથી ઉત્તર આપું છું તને.
બરાબર,
મારો ઉત્તર તું ખ્યાલ મારા એ પર્યાય ઉપર નજર રાખીશ તો નહીં સમજાય, તો તને વેદક દેખાશે. આ દ્રવ્યમાં આવીને તું જો, દ્રવ્યમાં પલોઠે વાળીને જો, પર્યાય માંથી લખ છોડી દે, ચશ્મા બદલાવી નાખ, પર્યાય ના ચશ્મા પહેરીને આત્માને જોજ, આત્માનું સ્વરૂપ ખ્યાલમાં નહીં આવે. પર્યાય ના ચશ્મા ઉતારી ના, કાળા ચશ્મા ઉતારી ના કે ધોળા ચશ્મા પહે, કાળા ચશ્મા એ પર્યાય દ્રષ્ટિ ને ધોળા ચશ્મા તે દ્રવ્ય દ્રષ્ટિ. એક વાર ચશ્મા બદલાવી ના, તારે બીજું કઈ બદલાવાનું નથી, ખાલી ચશ્મા બદલાવાના છે. ચશ્મા એટલે દ્રષ્ટિ ફેરવાની છે. જે પર્યાય દ્રષ્ટિથી જોઈ રહ્યો છો ત્યારે દુઃખનો વેદક હું છું એમ તને લાગે છે, એ તારું અજ્ઞાન છે, એ જ્ઞાન નથી. હવે કહે છે કે એ જે વેદાય છે દુઃખ એને ગૌણ કર, એનું લક્ષ છોડી દે, ફરિયાદથી ચક્ષુ બંધ કરી દે, શણવા એને હું વેદતો તો નથી પણ હું એને જાણતો નથી એમ તો એકવાર ખ્યાલમાં લે. જો દુઃખ જણાશે તો દુઃખનો વેદનાર છું એમ જણાશે. દુઃખને જો જાણીશ તો જાણે દુઃખને હું વેદો છું એમ તને ભાગશે. દુઃખનો વેદનાર તો હું નહીં પણ દુઃખનો જાણનાર પણ હું. એકવાર દુઃખનો ભોગતા પણ હું છે એના ઉપર છોકરી મૂક, અને દુઃખનો હું જ્ઞાતા છું એના ઉપર છોકરી મૂકી દે. દુઃખને ગૌણ કર, દુઃખને ગૌણ કરીને એનું લક્ષ છોડી દે. દુઃખ દુઃખમાં હો ભલે, પર્યાયમાં દુઃખ ભલે હો, પર્યાયમાં દુઃખ ભલે હો, એ વખતે ભગવાન દ્રવ્ય સ્વભાવી આત્મા એ દુઃખનો વેદક નથી. બીજા પર ખાતી જો, વેદ્ય વેદક ભાવનો અભાવ હોવાથી, અભાવ થવાથી મતલી ગયું તણેકા દિગોદનો જીવ છે અટાણે દુઃખને ભોગવતો નથી. એ પાપ કર્યા છે, કર્મ માયતા છે અને એના ફળને ભોગવતો નથી, કે એના ફળને વિશેષ અપેક્ષાએ ભોગવે છે પણ સામાન્ય અપેક્ષાએ ભોગતા થતો નથી. ભોગતા થાય તો સ્વભાવ થઈ જાય, તો કોઈ દી દુઃખનો અભાવ થાય. આ એક સામાન્ય પડખું ને વિશેષ પડખું. આ ધૈન દર્શન સિવાય સર્વજ્ઞ ભગવાન ના મત સિવાય ક્યાંય છે?
છટકબારી છે?
છટકબારી નથી, વસ્તુની સ્થિતિ છે. દુઃખથી મુકાવાનો રસ્તો છે છટકબારી. છટકબારી એટલે
આમ કેવું,
આમ કરી આમ છે નહીં પણ આમ કહીને છટકબારી દુઃખનો વેદક નથી એમ છટકી જાય છે એમ નથી. સંજોવા એમ
છૂટવાનો માર્ગ છે,
હે
છૂટવાનો માર્ગ.
હા એમ તો છટકબારી નહીં, દુઃખથી છૂટવાનો માર્ગ છે. જેમ કેમ પ્રતિપાદન કરીને છટકી જવું છે એમ છે નહીં. આ સર્વજ્ઞ વિતરાગ દેવાદી દેવ પરમાત્મા જેને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. આ કુંદકુંદ આચાર્ય ભગવાન કહે છે કે આ સમયસાર પ્રવચન સારી શાસ્ત્રો અરહત પ્રવચનનો અંશ છે. કેવળી શુદ્ધ કેવળી એ કહેલું આ કહું છું, અને અમે પ્રચુર આનંદને વેદતા વેદતા અમે અનુભવ દશાથી લખીએ છીએ. એકલી વાત અમે અમારા ગુરુ પાસેથી સાંભળી અને કેવળી શુદ્ધ કેવળી પાસેથી સાંભળીને લખતા નથી. એકલું એટલું નથી પ્રમાણ, પણ અમે અનુભવ કરીને આનંદને વેદતા વેદતા કલમ ચલાવીએ છીએ કે આત્મા આનંદનો વેદનારો છે, દુઃખનો વેદનારો, આનંદનો વેદનારો. આનંદ ને વેદે એ પણ કથન થી છે. તું તો કેશ કે દુઃખ ને હું સર્વથા વેદનારો. નિસંગ થઈ ગયો છે કે દુઃખ ને આત્મા ન વેદે તો કોણ કે ભીત વેદતો છે. નિસંગ છે મિથ્યાત્વમાં, વિપરીત માન્યતામાં, વિપરીત શ્રદ્ધામાં નિસંગ હો. અને જ્ઞાની પોતાની સમ્યક દર્શન ની શ્રદ્ધામાં નિસંગ છે કે આત્મા વેદનાર. કરોડો અબજ માણસ બોલીને આવી જાય સામે, વેદનાર નથી. સ્વરૂપ ના ફરે ને પ્રગટ થયેલું જ્ઞાન પણ ફરે, જ્ઞાન બોલે છે. અવેદક ને જાણીને લખું સાથ લખે, જ્ઞાન ન ફરે વસ્તુ ન ફરે, જ્ઞાન પણ
ન ફરે
ન ફરે. ભગવાન મહાવીર કહેલી વાત તદ્દન વિપરીત થઈ ગઈ. ગુરુ પરંપરા છૂટી ગઈ, ગુરુ પરંપરા નો વિચ્છેદ થયો. 200 વર્ષ પહેલા જૈતપંથ પંડિતે લખ્યું છે, સમયસારની ટીકા કરતા, આ શુદ્ધાત્માનો બોધ ગુરુ પરંપરા વિચ્છેદ થઈ ગયા. ક્યાં ક્યાં વિરલ કોઈ કોઈ જગ્યાએ છે. વેદ્ય વેદક ભાવનો આત્મામાં ભાવ, દુઃખને વેદે એને અમે આત્મા કહેતા નથી. અનાત્મા દુઃખને વેદે આત્મા દુઃખનો વેદનારો સુખમય આનંદમય ભગવાન આત્મા દુઃખને કેવી રીતે વેદે. વેદ્ય વેદક ભાવનો અભાવ હોવાથી સુરેન્દ્રભાઈ કહ્યું હતું કે ધીમે ધીમે આ કાકા લેવી, કઈ ઉતાવળ નથી. ઉતાવળે સમજાય એમ નથી. એક ને એક વાત અનેક વખત જયારે કહેવામાં આવે ત્યારે થોડું સમજાય. ચોથા કાળમાં એક વાત કહેવામાં આવે ને વધારે સમજાય.
બરાબર.
ચોથા કાળમાં શું હતો? ક્ષોભશમ,
થોડું કે સમજી જાય,
થોડું કે અને ઘણું સમજી જાય.
હવે જાજુ કેવો
કાળ છે કે વારંવાર ને ઘણું કે,
હાજી
વારંવાર અને ઘણું કે, ત્યારે થોડું પકડાય. આ એટલી બાહ્ય પ્રવૃત્તિ જીવની વધી ગઈ. એક અમારા ગામમાં ચોટીલાના કોઠારી કેવળ ગુજરી ગયા, ચોટીલાના કાપડના વેપારી રાજકોટમાં, આપણા બમુક્ષ રોજ વ્યાખ્યાનમાં આવે,
રોજ આવે
ડેલી વ્યાખ્યાનમાંથી જયારે નીકળીએ ત્યારે એને ઘેરે મને લઈ જાય. બે ચાર બી થાય, હાલો ભાઈ ચાર ગી તો ત્યાં ચા પીને વાત કરે, વાત કરતા હતા પોતાના અનુભવની. અરે અરે, અમારા વખતમાં તો વર્ષમાં માત્ર 3 મહિના અમે રૂ કાલા કપાસનો વેપાર કરીએ અને 12 મહિના રોટલા મળી જાય, પછી 9 મહિના કાંઈ કમાવાની પ્રવૃત્તિ જ બંધ. આટલો તો સંતોષ. અને હવે તો આ છોકરાઓ સવારથી જાય છે, રાતના 9 વાગ્યા સુધી ઢેડો કરે, આ તો પણ પૂરું થાય નહીં. પોઈન્ટ ઘટી ગયા, પોઈન્ટ ઘટી ગયા, અસંતોષ વધી ગયો. પાછા પોઈન્ટ હોય, ઢગલો આવતો હોય તો પણ
સંતોષ નથી,
સંતોષ નથી, એટલે દુઃખી છે.
બરાબર છે.
હા, મેળવવાની આપૂર્તા અને હોય એને સાચવવાની આપૂર્તા. રેડ પડશે તો શું થશે? બધું એવું જશે. ઊંઘ રાત્રે ના આવે. છે એને સાચવવાનું અને છે એને વધારવાનું, ડબલ દુઃખી છે. શ્રીમદજી કહે છે, અરે આત્માથી જીવ આ અવસર તને મળ્યો છે, જો આજીવિકાનું સાધન તારી પાસે તો તું સંતોષના ઘરમાં રહીને તારો આત્માનું હિત કરજે. આ નાનીઓને શું છે જે સત્ય વાત કહે.
ધર્મ ને ગૌણ કરીશ,
આજીવિકા માંડ માંડ ચાલતી હોય તો
પણ
અને અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે મરીને પણ તું આ કામ કરજે, મરીને પણ મૃત્વા. એવી કરુણા છે હો, મરીને એટલે કરુણા, વખત ગયો જશે.
એક સેટ પણ
એક સેટ કૌતુહલી થઈ આ શરીર આદિ મૂર્ત દ્રવ્ય નો એક મૂર્ત બે ઘડી પાડોશી થઈ આત્માનો અનુભવ કર, કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ સર્વ પરદ્રવ્યથી જુદો દેખી આ શરીરાદિક મૂર્તિ ઉદગલ દ્રવ્ય સાથે એક પણાના મોહને તું તરત જ છોડશે, તને મોહ છૂટી જશે, મોહ રહેશે નહીં. શરીર છૂટી જશે એમ નથી લખું, મોહ છૂટશે એ સારું, શરીર છૂટે તો મુશ્કેલી, પણ શરીર તો છૂટવાનું, એના કાળે છૂટશે. એ ક્યાં છે શરીર છૂટશે નહીં, એ ઠીક, શરીર ન છૂટે ને ધર્મ થાય. હા એમ છે, મોહ છૂટશે, શરીર મારું, રાગ મારો, ધન મારો, એવો મોહ છૂટી જશે, નિર્મોહ અવસ્થા થશે. જો આ આત્મા બે ઘડી મુદગલ દ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે, તેમાં લીન થાય, પરિસ આવે પણ ડગે નહીં, તો ખાતી કર્મનો નાશ કરી કેવળ જ્ઞાન ઉત્પન્ન કરી મોક્ષને પ્રાપ્ત થાય, આત્મ અનુભવનું એવું મહત્વ છે, તો વિખ્યાતનો નાશ કરી સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી તો સુલભ છે. માટે શ્રી ગુરુએ એ જ ઉપદેશ પ્રધાનતાથી
કર્યો.
સાંભળ પ્રભુ, આત્મામાં બે પડખાં છે, એક અકર્તા પડખું, એક કરતા પડખું. અકર્તા એટલે નિષ્ક્રિય પડખું અને ગુણાત્મક, અને સક્રિય પડખું પર્યાય પરિણામ, એમાં સક્રિય છે, ક્રિયા થાય છે. પર્યાયમાં હર પળે હર સમયે ક્રિયા થાય છે, ક્રિયા વિના પરિણામ ન હો, અને એ ક્રિયા દ્રવ્યમાં ન હો, એ દ્રવ્ય નિષ્ક્રિય છે. આમ બે પડખાવાળો અકર્તા અને કરતા, બે પડખાવાળો આખો પ્રમાણ દ્રવ્ય છે, એમાંથી કરતા ધર્મને ગૌણ કરી અને અકર્તા સ્વભાવને જો, અભોગતા સ્વભાવને જો, તો દુઃખનો હું ભોગવનાર નથી. એમ તને અત્યારે પર્યાયમાં દુઃખ છે, ત્યારે અભોક્તાનું ભાન થશે અને પર્યાયમાં અલ્પ આનંદનો અનુભવ થશે. સર્વથા દુઃખ નહીં જાય, પણ થોડું દુઃખ જશે અને અલ્પ આનંદ પણ આવશે. માટે ભાવે ભાવ ભાવનો વૈદિક અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી ખરેખર ઉદગળ દ્રવ્યમય મિથ્યાત્વાદીનો ભોગતા પણ નથી. આ સુખ દુઃખના પરિણામ ઉદગલના પરિણામ છે, જીવના પરિણામ નથી. જીવના પરિણામ નથી માટે જીવ વેદક નથી. જીવના પરિણામને જીવ વેદે, પણ ભૂતગલના પરિણામને જીવ વેદવા જાય તો જીવ રહેતો નથી. જીવ અજીવપણાને પામી જાય.
વાહ વાહ. જીવના પરિણામ ને કેમ વેદે? બહુ સરસ વાત.
જીવ જીવના પરિણામ ને વેદે, પણ જીવ ભૂતગલ ના પરિણામ ને વેદવા જાય તો જીવ નું અસ્તિત્વ રહેતો નથી. એ અંતર્મગ્ન થઈને જો વેદે તો જીવ રહેતો નથી. માટે જીવ અવેદક છે, જીવ દુઃખ ને વેદતો નથી. આ વાત તારા જૂના કાને નવી વાત લાગે કદાચ, તો તું આમ તો કરિશ્મા કેમ સમજ્યા વિના આમ પણ
કરિશ્મા
કરિશ્મા. સર્વજ્ઞની કહેલી વાત, સંતોએ કહેલી વાત તને કદાચ ઘડીભર નવી લાગે, આકરી લાગે, કડક લાગે, તો આમ તો કરિશ્મા કે આત્મા દુઃખને વેદે છે તો વેદે જ છે, વેદતો નથી, વાત બરાબર નથી એમ ના પારિશ્મા તેમ સમજ્યા વિના
હાઈ નહીં પાડતો.
હા, પણ પારિશ્મા
હાજી
આગમથી યુક્તિથી તર્કથી છેવટ અનુભવથી તને અનુભવમાં આવે તો હા પાડજે, અનુભવથી પ્રમાણ કરજે. આ અમારો માલ જાંગળ આપીએ છીએ, તમને ગમે તો તમે રાખી દેજો, નહીતર અમને કાલ આવીને પાછું આપી દેજો. અમને કઈ વાંધો નથી, તમે તમારે ઘેર નામે અમારે ઘેરે, અમારે વકરો થાય તો ઠીક ને ન થાય તો ઠીક. કાપડના વેપારી છે એટલે નાખવા. આ તો અમૃતેય વાત છે. દુઃખ નો વેદનારો નથી તો સુખ આવી પડશે લે, અને દુઃખ નું વેદન કરનારો છું તો પરંપરામાં દુઃખ આવશે પ્રભુ. આ એ દુઃખ થી બચવા માટે હું દુઃખ નો વેદનારો નથી, અને દુઃખ નો ખરેખર જાણનારો પણ નથી. હું તો સુખમય આત્માને જ જાણું છું. હું પરિણામ નો કરતા નથી કેમ કે હું અકર્તા છું. હું પરિણામ ને જાણતો નથી કેમ કે હું નાયક ને જાણું છું. આત્મા ભાવે ભાવ અભાવવાથી આત્મા નિશ્ચયથી પૂતગલમય. આહા, દુઃખ દુઃખના ભાવ પૂતગલમય છે. વાત સાંભળી નથી કેટલા કે તો આ વાત કાન ઉપર નથી આવી. ભૂતગલ દ્રવ્યમય મિથ્યાત્વાદી નો ભોગતા પણ નથી. આ વાત આવે તો ઠેકડા મારે, આત્મા રાગ કરે છે, આત્મા રાગ કરે. ભાઈ શાંતિ રાખ બાપુ, ધીરજ નું કામ શું થાય, પણ બેઠેલી છે અનાદિકાળ થી. ભોગતા પણ નથી તો પછી ભૂતગલ કર્મ નો કરતા કેમ હોય? જો ભોગતા હોય તો કરતા હોય, ન્યાય આપ્યો. જો દુઃખ ને ભોગવે તો રાગ ને કરે, પણ દુઃખ નો ભોગતા નથી. માટે રાગ નો કરતા આત્મા નથી. માટે એ ફલિત થયું કે જેથી ભૂતગલ દ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના ભેદરૂપ એ પછી લેશું. હવે 344 ગાથા કાઢો. 344 આના અનુસંધાન પહેલો પારો નહીં, બીજા પારો નહીં, અને ત્રીજો પારો ભાવાર્થી ઉપર. ભાવાર છે ને એની ઉપર 587 છે મારા, કેટલાક માં 500 પાનો છે.
હા 500 પાનો બરાબર. માટે નાયક,
માટે નાયક ભાવ.
હાજી બરાબર.
માટે નાયક ભાવ, નાયક ભાવ કહો કે કરતા ભોગતા ભાવ કહો, એક જ વાત છે. સામાન્ય અપેક્ષા આત્મા અકારક ને અવેધક છે, તેમ સામાન્ય અપેક્ષા આત્મા નાયક, જાણનાર 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 જાણનાર, કરનાર ને ભોગવનાર. માટે નાયક ભાવ સામાન્ય અપેક્ષા એક પડખું, આત્માનું એક સામાન્ય પડખું ને એક વિશેષ પડખું. શું પડખું? આ રૂપિયાની બે બાજુ હોય છે ને, રૂપિયાની બે બાજુ હોય છે. મેં આત્મા એક ને પડખા બે, સામાન્ય ધ્રુવ પડખું, ટકતું પડખું અને પરિણામનું ટળતું પડખું. આ પરિણામ ટળે છે અને દ્રવ્ય નિત્ય કાયમ રહે છે અને ધ્રુવ પરમાત્મા કહેવામાં આવે છે. માટે નાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં અવનામ નક્કી સ્થિર નામ રહેલો છે ભગવાન આત્મા. બધા આત્માની વાત ચાલે છે. કર્મનો સંબંધ ભલે હો, પર્યાયમાં મિથ્યાત્મના પરિણામ ભલે હોતો હો, પણ એને ગૌણ કરીને એક સામાન્ય પડખાને નજરમાં લે. સામાન્યને નજરમાં લેતા તને દ્રવી દ્રષ્ટિ થશે અને પર્યાય દ્રષ્ટિથી દુઃખ મટી જશે, છૂટી જશે. પર્યાય દ્રષ્ટિ છૂટતા દુઃખ મટી જશે. જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં ત્રણેકા, આ છે વસ્તુની સ્થિતિ. સામાન્ય પડખું, સામાન્ય પડખું પલટતું નથી, એમાં કોઈ ક્રિયા નથી, એમાં જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય પ્રભુત્વ વિભુત્વ આદિ અનંત અનંત શક્તિ, આ અનંત ગુણનો પિંડ ગુણી પરમાત્મા તેને જ્ઞાયક ભાવ કહેવામાં આવે છે. એમાં ઉત્પાદય નથી, એને કર્મનો સંબંધ થતો નથી, એને કર્મનો સંબંધ છૂટતો નથી. ત્રિકાળ મુક્ત આત્મા છે, આત્માનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. શ્રીમદ્જી લખ્યું, દિગંબર આચાર્યોએ એમ ફરમાયું છે કે આત્માનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. એ વાત કરે છે. પર્યાયમાં ભાવ બંધ છે ત્યારે દ્રવ્ય સ્વભાવ મુક્ત છે. વર્તમાનમાં નિગોદના જીવની પણ આ સ્થિતિ છે. મુક્ત છે પરમાત્મા, પરમાત્માને કર્મનો બંધ થયો, કર્મનો ઉદય એને લાગુ પડતો નથી, કર્મના ઉદયમાં ભગવાન આત્મા જોડાતો નથી. તેથી ભગવાન આત્મા સુભાષુપે પરંતો અને એના ફળ દુઃખને ભગવતો, એવું એક સામાન્ય ટંકોત્કીર્ણ પડખું પડિકા બંધ. એ પડખું કેવું છે? પડિકા બંધ ટંકોત્કીર્ણ જ્ઞાન ને આનંદ સાગર થી ભરેલો છલો છલ, છલો છલ સુખથી ભંડાર ભરેલો આત્મા છે. એકાગ્રતા કરે તો કાંઠે સુખ આવી જાય, એકાગ્રતા કરે તો પર્યાયમાં સુખ
આવી જાય,
આવી જાય પર્યાયમાં ભરતી આવે. ભગવાન આત્મા એક પડખાની જ્ઞાન કરાવે છે. આ એક પડખા નું જાણ્યું નથી અનંત કાળથી,
બરાબર.
એક પડખાને જાણ્યું છે, બીજા પડખાને જાણ્યું નથી. મુક્ત મુક્ત ત્રિકાળનું નિત્ય નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસ નહીં, પરમ ભાવ પારનામી જેનું લક્ષણ છે એવો સામાન્ય આત્મા તે હું છું. ખંડ જ્ઞાન તે હું, અખંડ હું ને ખંડ જ્ઞાન હું. એ વાત કરે છે. માટે નાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે, એ કોઈ કાળે એમાં અજ્ઞાન આવ્યું નથી ને આવશે પણ નહીં. અજ્ઞાનનો પ્રવેશ એમાં નથી, રાગનો પ્રવેશ નથી, મોહનો પ્રવેશ એમાં, એમાં દુઃખ એને અડતું નથી. આ અભેદ કિલ્લો છે, અજય કિલ્લો છે, એમાં કોઈનો પ્રવેશ નથી. એવું એક સામાન્ય પ્રભુ જે ઉપાધિ છે, જેનું અવલંબન લેતા નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. આહા, રાત્રે મૂળ માર્ગ સાંભળો રે જીનનો ભાઈ મિલાતા, આહા, એમાં તો એવી સરસ વાત કરી. દર્શન જ્ઞાન ને ચારિત્ર એક ના ભેદ. મોક્ષ માર્ગ એક જ પ્રકારનો છે, મોક્ષ માર્ગ બે પ્રકારના નથી. અને અભેદ છે તે મોક્ષ માર્ગ છે. અભેદ ભક્તિ, અભેદ એટલે નિશ્ચય, ભેદ એટલે વ્યવહાર. તત્વ નો અભ્યાસ નહીં, આ ઉડાણ થી ભાષા મોક્ષ નું કારણ નથી, વિકલ્પ મોક્ષ નું કારણ નથી, ભાષાનું જ્ઞાન મોક્ષ નું કારણ નથી, આ ઇન્દ્રિય જ્ઞાન એ મોક્ષ નું કારણ નથી, એ તો અતિન્દ્રિય જ્ઞાન મોક્ષ નું કારણ છે. એ જ્ઞાન ની સાથે સમગ્ર જ્ઞાન ચારિત્ર ત્રણ ની એકતા, ત્રણ ની એકતા તે મોક્ષ નો માર્ગ છે. ભલે ભેદ થી સમજાવે પણ ભેદ એમાં દેખાતો નથી. અભેદ છે, અભેદ આત્માના પરિણામ છે. શ્રીમદજી બહુ સરસ બધામાં વિશેષણ શુદ્ધ લખ્યું છે. શુદ્ધ, શુદ્ધતા, 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 અશુદ્ધતા તે મોક્ષ માર્ગ નથી. બધા જ્ઞાનીઓનો એક જ મત છે કે આત્માને આશ્રય મોક્ષ માર્ગ પ્રગટ કરે છે. સામાન્ય અપેક્ષા એ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં હવે જો બીજા પડખાથી વાત કરે છે. પેલું પડખું સુરક્ષિત રાખવું એવું ને એવું, હવે બીજા પડખાથી વાત કરે છે. ક્યાં જીવ ભૂલો કે કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે આ મિથ્યાત્વાદી ભાવો આત્માથી ઉત્પન્ન થતા નથી, એ કર્મથી ઉત્પન્ન થયેલા ભાવો છે. વિદ્યાત અવરોધ કસાયને યોગ એનો ઉત્પાદક પુદ્ગલ કર્મ જે જૂના કર્મના વિપાકનો એ પાક છે, એ ચૈતન્ય પ્રભુનો પાક નથી. આંબામાં કેરીના ફળ આવે પણ આંબા એ તો જ્ઞેય છે. વિદ્યાતાદી ભાવો કર્મથી ઉત્પન્ન થયેલા એ જ્ઞેય છે, એ કર્તાનું કર્મ નથી, એ જ્ઞાનનું જ્ઞેય છે. પણ એના જાણવાના સમયે, એના જાણવાના સમયે ભાવોના જ્ઞાન સમયે, એને જાણવાના સમયે, સમય સમયની હિસાબ છે, જ્ઞાન સમયે, તે સમયે, જે સમયે રાગનો પ્રતિભાસ, ક્રોધનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે, તે સમયે ક્રોધ ઉત્પન્ન થાય ને અહીંયા જ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં સુધી અજ્ઞાન નથી. ક્રોધ જ્ઞાનમાં જણાય ત્યાં સુધી અજ્ઞાન નથી. પણ આ ક્રોધ મારો અજ્ઞાન થઈ ગયું, એ પણ વિશેષ અપેક્ષા. એ સામાન્ય અપેક્ષામાં તો કઈ ફેર પડતો, બહુ સૂક્ષ્મ ઝીણી વાત, સુંદર જીવનમાં સમજવા જેવી વાત છે. ઘણું વાંચ્યું, ઘણું સાંભળ્યું, પણ આ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત, સંતોએ કહેલી વાત રૂચિપૂર્વક એને સાંભળી નથી. આ કર્મથી ઉત્પન્ન થતા પેલો ધડાકો, વિદ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે જ્ઞેય નાયકનો વ્યવહાર છે. એ જ્ઞેય નાયકના વ્યવહારને કરતા કર્મમાં કન્વર્ટ કરી નાખ્યો કે હું કરતાને રાગ મારું કર્મ, સંસાર ઉભો થઈ ગયો. વિચારવાદી ભાવોના જ્ઞાન સમયે જો અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે એ નિમિત્ત નથી, પણ જ્ઞાનનું જ્ઞેય છે, એને નિમિત્ત બનાવે છે ઈજી મૂર્ખો. આ જગતમાં કોઈ નિમિત્ત જ નથી એમ કે છે. આ જગતમાં એક આત્મા જ્ઞેય છે અને જગતના પદાર્થો પણ જ્ઞેય છે. જગતના પદાર્થો નિમિત્ત, આઠ કર્મ નિમિત્ત નથી. આઠ કર્મ તો જ્ઞાનમાં જ્ઞેય થાય છે, પણ જ્ઞેય હોવા છતાં પણ એની એકતા કરીને એને નિમિત્ત બનાવી દઈએ છીએ. એટલે નિમિત્ત નૈમિત્તિક સદભો સ્વભાવને ભૂલીને કરી રહ્યો છે એ વાત કરે છે. વિશેષ અપેક્ષા એ અનાદિકાળથી જ્ઞ અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે આ જણાય છે. ક્રોધ એ જ્ઞેય છે, હું જ્ઞાન છું એમ ન જાણતા હું ક્રોધી છું. ક્રોધ જણાય છે એનામાં જ્ઞેયત્વ છે,
બરાબર.
અહીંયા જ્ઞાનત્વ છે. ક્રોધ જ્ઞાનમાં જણાય ખરું, પણ ક્રોધ જ્ઞાનમાં આવે ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદી. ક્રોધ ક્રોધમાં છે, ક્રોધમાં ઉપયોગ. અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે પરને આત્મા તરીકે જાણતો, હૃદાદી ભાવને, મિથ્યાત્વાદી ભાવને, ઉદગલના ભાવને આત્મા પણ જાણતો એવો તે જ્ઞાય ભાવ વિશેષ અપેક્ષાએ. જોજો, સામાન્ય પડખું તો સલામત છે, પાણીનું શીતળ પડખું તો સલામત છે, પણ અગ્નિના સંગે પાણીનું એક પડખું ઊંચું છે, એક પડખું ગરમ થયું છે તે વખતે પાણીનું બીજું પડખું 100% ઠંડું છે. એમાં 1% ઉષ્ણ થયું ને અહીંયા 99% થઈ ગયા છે. 50-50% તો છે જ નહીં. કોઈ કે 50% પાણીના ઉના મારા, પણ 50% શીતળમાં. અહીંયા કહે છે કે 100-100% શીતળતા શીતળતામાં છે અને 100-100% ઉષ્ણતા અગ્નિની છે પણ પાણીની નથી. 100% જોઈએ ને લે, અને જ્ઞાનાદી પરિણામ 100% આત્માનું છે અને જળનો
બેને 100% ફળી નહી શકાય, બરાબર.
વિશેષ અપેક્ષાએ પર્યાય અપેક્ષા, વિશેષ એટલે પર્યાય અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોય. જ્ઞાનનું ડોકું મેળવું નાખે છે, થાય છે તો જ્ઞાન, થાય છે તો સપે સપે જ્ઞાન થાય છે, ઉપયોગ લક્ષણ જ્ઞાન થાય છે, પણ જ્ઞાનનું અજ્ઞાન તો કરી નાખે છે. દેહ જણાય દેહ મારું, કુટુંબ જણાય કુટુંબ મારું, મારું તો જ્ઞાન છે અને જણાય છે એ તો ભિન્ન જ્ઞેય છે, તો ભેદ જ્ઞાન થઈ જાય. દુઃખ જણાય ખરું જ્ઞાનમાં, પણ દુઃખ જ્ઞાનમાં આવે નહીં, આવતું નથી, માટે વેદક નથી. અજ્ઞાનનું જ્ઞાન પરિણામને કરતો હોવાથી જ્ઞાનનું અજ્ઞાન લોકો મેળીએ નહીં, જ્ઞાનનું અજ્ઞાન કરી નહીં. પ્રભાવ મારો, દ્રવ્ય મારા, શરીર મારું, આ મારું જ્ઞાન પરિણામને કરતો હોવાથી અજ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન, અજ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન, જ્ઞાનનું અજ્ઞાન થકેલું તેને કરતો હોવાથી વિશેષ અપેક્ષા એ હો કરતા કરતા નથી થતો. પરિણામમાં કરતા નામનો ધર્મ છે, એ પરિણામ એને કરે છે. શુદ્ધ આત્મા એ રાગને કરતો તેને કરતા પણ સંબંધ કરવું. આ રીતે કથનચિત આત્મા સ્વભાવને ભૂલીને વિશેષ અપેક્ષાએ એક સમય પૂરતો અજ્ઞાનથી કરતા બને છે, અર્થાત તે કરતા છે એમ સ્વીકાર. કરતા તો અકર્તા, અકર્તાને કરતા માનવો નહીં. કરતા ધર્મ બીજા પડકામાં કરતા નામનો ધર્મ છે. તે ત્યાં સુધી, ત્યાં સુધી છે આ અજ્ઞાનની કરતા કર્મની પ્રવૃત્તિ. તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદ વિજ્ઞાનના આદિથી આ જ્ઞાન અને આ જ્ઞેય એવું જ્યારે ભેદ વિજ્ઞાન થાય સ્વ અને પરનું, આદિથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી પૂર્ણ, અર્થાત ભેદ વિજ્ઞાન સહિત થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે, અનાત્માને હવે આત્મા જાણતો નથી પણ આત્માને આત્મા પણ જાણતો એવો તે જ નાયક ભાવ વિશેષ અપેક્ષાએ પણ સામાન્ય અપેક્ષા અકર્તા હતો, હવે વિશેષ અપેક્ષાએ પણ અકર્તા થયો. વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાન રૂપ જ જ્ઞાન પરિણામે પ્રણમતો થકો, જ્ઞાન રૂપ જ જ્ઞાન પરિણામને કરતો થકો, એમ નથી લખવું, પરિણમતો થકો, પરિણમે છે જ્ઞાન રૂપ જ જ્ઞાન પરિણામે પ્રણમતો થકો, જ્ઞાન રૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તે રૂપે જ પરિણમતો થકો. કેવળ જ્ઞાતાપણાને લીધે પર્યાયમાં જ્ઞાતાપણું પ્રગટ થયું, કરતાપણું હતું એ જ્ઞાતાપણું, અરે હું તો જાણનાર છું, કેવળ ઓનલી માત્ર ફક્ત કેવળ આ કથનચિત જ્ઞાતા ને કથનચિત કરતા સામાન્ય અપેક્ષા એ 100% જ્ઞાતા અને વિશેષ અપેક્ષા એ પણ 100% જ્ઞાતા થઈ ગયો. સમ્યક જ્ઞાન પ્રગટ થયું, હવે જ્ઞાતા થઈ ગયો, વિશ્વનો સાક્ષી કરતા ફરતા પણ છે. કેવળ જ્ઞાતાપણા ને લીધે આ પર્યાય ની વાત ચાલે, જ્ઞાતા તો હતો પર્યાયમાં જ્ઞાતા સાક્ષાત અકર્તા થાય. હવે રાગ છે પણ રાગ નું કરતાપણું આવતું, રાગ રહી ગયો અને રાગ નું કરતાપણું છૂટી ગયું. રાગ રૂપે પરમે છે પણ એના સ્વામી પણ હવે પરમ તો નથી, એટલે વિશેષ અપેક્ષા એ જ્ઞાતા છે એનો કરતા છે. આ 112 ગાથાનું અનુસંધાન લીધું સામાન્ય અપેક્ષા એ કરતા. અહીંયા જે અકારક ને અવેદક કયો છે એ સામાન્ય અપેક્ષા એ કયો છે. ઉદગલ મેં વિખ્યાત વંદીનો ભોગતા પણ નથી તો પછી ઉદગલ કર્મનો કરતા કેમ હોય? ભોગતા હોય એ કરતા હોય, જો દુઃખને ભોગવતો નથી તો રાગને કરતો નથી. માટે એ ફલિત થયું કે આ કેટલાક એવા પ્રશ્ન કરે છે કે આ સમયસર તો મુનિ મહારાજ માટે છે, ગ્રહસ્થીને વાંચવા જેવું નથી. અરે આ તો અપ્રતિબુદ્ધ માટે લખાણ કર્યું છે, અનાદિ અજ્ઞાની અપ્રતિબુદ્ધ આત્માનો અજાણ, એને આત્માનું કેમ ભાન થાય ને સમ્યક દર્શન કેમ પ્રગટ થાય? ચારિત્રનો ગ્રંથ નથી પણ સમ્યક દર્શનને જ્ઞાન પ્રગટ થવાનો ગ્રંથ છે. સમ્યક દર્શન વિના ચારિત્ર 3 કાળમાં હોઈ શકે નહીં. ગમે એવો બહારનો ત્યાગ થઈ જાય, રાજનો રજવાડાનો ત્યાગ કરી દે, નગ્ન દિગંબર મુનિ જંગલમાં જઈ ધ્યાનમાં મગ્ન થાય અને એક વખત ઉભા ઉભા હાર કરે પણ જ્યાં સુધી ભેદ જ્ઞાન થઈને આત્માનું સમય દર્શન નથી ત્યાં સુધી ચારિત્ર હોઈ શકે. ભલે 5 મહાવ્રત નિરતિચાર પણ પાળે પણ એને કર્મનો ક્ષય થતો પ્રભુ. મારગડા જુદા અંદર ના આ બાહ્ય ક્રિયા થી પતો ખાય હું નથી.
સાહેબ સંસાર નો લાભ કઈ સ્વીકાર કરો કે નહીં?
સંસારમાં સંસારનો લાભ થાય એ શું કારણ હોય? સંસારીને પૂછો. અમેરિકામાં અબજોપતિ છે, ગોળી લેવી પડે છે ઊંઘવા માટે. બીજા એને બહુ સુખી, એક જૂનો પૂછવા ગયો કે ભાઈ અમને તો તમે આ ગામમાં સુખી લાગો, બોડીશમાં મારા જેવો કોઈ દુખ્યો નથી. ચોટીલા વાળા કાપડિયા મુંબઈમાં પ્રખ્યાત થઈ ગયા, લાલજીભાઈ ને નેમચંદભાઈ નેમીભાઈ શેરબજારમાં કામ કરતા, એ વાત કરતા હતા. એ તો અત્યારે ગુજરી ગયા બધા ભાઈઓ, બે ત્રણ ભાઈઓ ગુજરી ગયા. એ વાત કરતા હતા, આ લાલચંદભાઈ અત્યારે લાખો રૂપિયા મારી પાસે થઈ ગયા, પણ અમે બહુ દુઃખી છીએ. જ્યારે ચોટીલામાં રહેતા હતા અને દહીંનો રોટલો ખાતા હતા, છાસ રોટલો, ત્યારે જે સુખ હતું અત્યારે સુખ નથી. આ લક્ષ્મી વધે એમ કઈ, આહા દુઃખીના દાળિયા. તૃષ્ણા વધે અજંપો વધી જા. અજંપા નગરી છે આ, મુંબઈની નગરી છે, મુંબઈ અજંપા નગરી. હા, સવારના 8 વાગે નીકળે, રાતના 9-10 જાય, ટિફિન આવે, લાડુ ખાય, અને એમનો એક દીકરો માંદો પડ્યો હોય, મારે બહુ અર્જન્ટ બેંકનું કામ છે આજે, તમે ડાક્ટરને બોલાવી લ્યો. એ ડાક્ટરને બોલાવે ને હાંજ થાય, રાતના જાય, ગુજરો ગુજરી ગયો છોકરો. અરે અરે, પતિ પત્ની કહે છે, અરે દિવાસળી મૂકો તમારા ધંધામાં, આ દીકરા માટે પણ તમે ઉભા રહ્યા નહીં, આ જોઈ લેજો આ લક્ષ્મી પાછળ ગાંઠ પણ. હા, ડાક્ટરને બોલાવે, સારા 2 ડાક્ટર 4 ડાક્ટરને બોલાવો, સર્જને બોલાવો, ગમે એટલી બી આપે, પણ મને પુસ્તક નથી. પત્ની કહે છે, એકનો એક દીકરો છે બાપુ, આજે તમે દુકાને ન જાઓ, મને કાંઈ ચિહ્ન સારા લાગતા નથી. ના ના, તમે ડાક્ટરને બોલાવી થઈ ગયા સારું. હા હા, જોઈ લેજો લક્ષ્મી પાછળ ગાંઠો થયો છે. હા, કઈ ઠેકાણું છે? અજ્ઞાની નું કઈ ઠેકાણું? વ્યવહાર ના પણ વિવેક ના ઠેકાણા હોતા તો નિશ્ચય ની વાત તો ક્યાંય.
સાહેબ, અમેરિકામાં કોઈ ખાતા જેવી હાજે જ ખાધા ભેગા થાય. સવારે ગયા હોય 7:30 વાગે નાસ્તો કરીને, હાજે 6 વાગે રોટલા ભેગા થાય,
4 રોટલી ખાવી, એ પણ કઈ નથી વાતમાં. બાર બધા ગાંઠ પણ છે ભાઈ, હો ગ્રસ્તી ને વેપાર રોજગાર હો, પણ એની મર્યાદા બધી, વિવેક મર્યાદા, એ બધું ભૂલી આત્માનું ભૂલીને સાવ તદ્દન. આહા, માટે એમ ફલિત થયું કે જેથી ઉદગલ દ્રવ્યમય 4 સામાન્ય પ્રત્યયોના ભેદરૂપ 13 વિશેષ પ્રત્યયો કે જેવો હવે સરવાળો કરે પાછો, પેલા ઉદગલ દ્રવ્ય 1 ઉદગલ કર્મ ને કરે છે એમ કહ્યું હતું, પછી એના 4 ભેદ વિખ્યાત વૃત કષાયણ યોગ, પછી ભેદ 13 ગુણસ્થાન એમ કહ્યું હતું, અભેદમાં ભેદ કર્યા હતા. હવે જેથી ઉદગલમય 4 સામાન્ય પ્રત્યયોના ભેદરૂપ 13 વિશેષ પ્રત્યયો આશ્રવો કે જેવો ગુણ શબ્દથી કહેવામાં આવે છે, અર્થાત જેમનું નામ ગુણસ્થાન છે, એ ગુણ શબ્દ છે, દોષવાચક છે, ગુણવાચક નથી. આ 4 પ્રત્યય ને 13 ગુણસ્થાન ને ગુણ કયા, એમાં ગુણ નો છાંટો નથી, એ દોષ છે, એ ભૂતગલ ના પરિણામ છે. યોગ્યતા આશ્રવ તરીકે નિશ્ચય જીતો, વ્યવહારે જીવના પણ નિશ્ચય એ ભૂતગલ ના છે, તેવો જ કેવળ કર્મો ને કરે છે, તેથી જીવ ઉદગલ કર્મનો અકર્તા છે. નવા કર્મ બંધા એનો કરતા આત્મા નથી, ઉપાદાન પણ એ કરતા નથી, નિમિત્ત કરતા પણ, નિશ્ચય કરતા નથી, વ્યવહારે કરતા નથી. વ્યવહારે જ્ઞાતા છે, વ્યવહારે પણ કરતા તો છે જ નહીં. આ ગુણો જ તેમના કરતા છે, હવે સંકેલે છે, અને તે ગુણો તો ઉદગલ દ્રવ્ય જ છે. અભેદ કરીને અભેદ કર્યું, પર્યાય ને ભેદ કર્યા, ભેદ ને હંકેલી ને પાછો અભેદ માં લાવ્યા, પેલી લીટી માં અભેદ હતું ને એ છેલ્લે અભેદ. તેથી એમ થયું કે ઉદગલ કર્મ નો નાના વર્ણા જે 8 પ્રકારના કર્મ નો ઉદગલ દ્રવ્ય એ કરતા છે. આ ભગવાન આત્મા અકારક જ્ઞાતા નાયક ભાવ બિરાજમાન છે, આત્મા ઉદગલ કર્મને કરતો નથી.
અહીંયા આત્માર્થી પૂજ્ય સંધ્યાબેનની કવાલી રૂપે ભક્તિ છે તે ટેપ કરેલ છે.
मारग के काबिल नहीं है, मुक्ति
मंगलोत्तम
દુઃખ છે એમાં વાલક નથી, એટલે કોઈ સ્વર્ગનું સુખ છે, કોઈ શેઠિયાનું સુખ, એવું બધું એ અંદર માં એનું વાલું ન હોવું જોઈએ, આત્મા વાલું હોવું જોઈએ. પ્રિય કરી જોજો વચન ની તુલના રહે. હવે સાંભળનાર એમ કે છે કે જે કોઈ મોક્ષ માર્ગ નું સ્વરૂપ બતાવે ત્યારે તમે એના વચન ની તુલના કરજો. એ જિનેન્દ્ર ભગવાને કહેલા વિતરાગ માર્ગ થી ધર્મ થાય છે કે ભેર છે, કઈ બોલે છે, કરે છે, એ તમે ખ્યાલ રાખો, એની તુલના કરજો, પરીક્ષા કરજો પોતાની. કે છે જોજો શોધીને જિંતદાન. ભગવાન મહાવીરના નામે કોઈ ચોપડા લખ્યા હોય તો તમે શોધખોળ કરજો કે આ ભગવાન મહાવીરનું છે એમ તમે માની ન લેતા. જોજો શોધીને જીન સિદ્ધાંત. બીજી વાતોમાં તમે કઈ તપાસ ન કરો તો ગૌણ છે, પણ સિદ્ધાંતિક વાતોની અંદર તો તમે ખાસ ઊંડા ઉતરો. જોજો શોધીને જીન સિદ્ધાંત. માત્ર કેવું પરમાર્થ હેતુ, હું આજે મોક્ષનો માર્ગ કહું છું એ પરમાર્થ હેતુ, સુખના હેતુ એ કહું છું. મને બીજી કોઈ પણ પ્રકારની કામના નથી કે મને માન મળે કે મારી પ્રશંસા કોઈ કરે, એ હેતુ નથી. કોઈ પામે મોક્ષવાદ, કોઈ લાયક મોક્ષવાદમાંથી જીવ આ ભાવને પામી જાય એટલા માટે કહું છું, મને ભાવાય. હવે એ છે મોક્ષ માર્ગનું સ્વરૂપ કે છે જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા. તો વ્યવહાર પ્રક્રિયાના પરિણામને વાત કરી લઈએ. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રની શુદ્ધતા, ત્રણેયમાં શુદ્ધતા લીધી, સમજી ગયા. નિશ્ચય મોક્ષ માર્ગ, નિશ્ચય મોક્ષ માર્ગ એ શુદ્ધ છે. વ્યવહાર મોક્ષ માર્ગમાં શુદ્ધતા નથી. જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રહી, એક પણે અને અવિરુદ્ધ, એક પણે છે અનાદિ અનંત, એમાં કઈ ફેરફાર નથી અને એમાં કોઈ પણ પ્રકારનો કોઈ કાળે વિરોધ આવશે, અવિરુદ્ધ છે. સમ્યક જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ ત્રણેય કાળ સમ્યક જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે, એમાં કોઈ પણ પ્રકારનો કદી પણ વિરોધ આવશે નહીં. નિશ્ચય ફરતું નથી, પછી કહેશે કે દ્રવક્ષેત્ર કાળ ભાવ જોતા ક્યાંક વ્યવહાર ફરતા હોય, પણ નિશ્ચય તો ફરતે નહીં. હવે કહેશે જીન માર્ગ તે પરમાર્થ ફીરે, જીનેન્દ્ર ભગવાનનો જે માર્ગ છે પરમાર્થ ફીરે, એમ કહ્યું સિદ્ધાંતે બુદ્ધ. સર્વજ્ઞ ભગવાનના સિદ્ધાંત અનુસાર જ્ઞાનીઓ આ મોક્ષનો માર્ગ વર્ણન કરે છે અને એ પરમાર્થ ફીરે, સાચો મોક્ષ માર્ગ. ભગવાન મોક્ષ માર્ગની વાત નથી કરતો. હવે કહે છે કે લિંગ અને ભેદો જે વ્યવહારો, જે વર્તનારે દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, દ્રવ્ય ક્ષેત્ર કાળને ભાવ પ્રમાણે વ્યવહારના ફેરફારો થાય છે, પણ નિશ્ચયમાં ત્રણ કાળમાં ફેરફાર થતો નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો, ત્રણેય કાળમાં ભૂત ભવિષ્ય વર્તમાન, ત્રણેય કાળમાં પરમાર્થ ફરતો નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કોઈ ફેરફારો, વ્રતાદિના લિંગના એવા ફેરફારો, સામાન્ય ફેરફાર, સમજી ગયા, થોડા નાના મોટા મૂળમાં ફેરફાર નહીં. ઉની એટલે લગ્ન વખતા, એમાં ફેરફાર નહીં, કોઈ વખતે લગ્નતા ને કોઈ વખતે કપડા, પણ સામાન્ય વ્રતમાં પાંચ મહાવ્રતના ફેરફારો કોઈ થોડા થાય. લિંગ અને વેદો જે વ્રતનારે દ્રવ્ય દેશ કાળાની ભેદ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, જ્ઞાન દર્શન ચારિત્રની જે શુદ્ધતા મોક્ષ માર્ગ કોઈ કયો, એ તો ત્રણેય કાળે હવે એક રૂપે ત્રણ કાળમાં એક સમય પડતો કેનો, કોઈ પણ કાળે આત્માને આપણે સમિત્ર જ્ઞાન ચારિત્રના પરિણામ, એ જ મોક્ષનો માર્ગ છે. બસ હવે જ્ઞાન દર્શન આદિ શબ્દનો રે, જે સમિત્ર જ્ઞાન ચારિત્રની વાત કરી એ શબ્દનો રે, સંક્ષેપે સુનો પરમાર્થ. નિશ્ચયથી સંક્ષેપે ત્રણની વાત કરું છું, એને જોતા વિચારી વિશેષ ધીરે સમજાશે ઉત્તમ આત્માર્થ તેને જોતા વિચારી વિશેષથી સામાન્ય કરતા વિશેષ બળવાન છે. જ્ઞાન દર્શન ચારિત્રના તમને ટૂંકામાં વાત કરી, પણ સામાન્ય કરતા વિશેષ બળવાન છે. જ્ઞાન કોને કહેવાય, દર્શન કોને કહેવાય, ચારિત્ર કોને કહેવાય, એમ વિશેષને સમજાશે ઉત્તમ આત્મા. આત્મા થોડું વધારે તમને સમજાશે વિશેષમાં ઊંડા ઉતરશો તો. જે દેહાદીથી ભિન્ન આત્મા રે, દેહાદીથી ભિન્ન ભાવ કર્મ દ્રવ કર્મ લોક કર્મથી ભિન્ન છે. જે દેહાદીથી ભિન્ન આત્મા રે, ભિન્ન થશે નહીં, છે ભિન્ન છે. ત્રણેકા ઉપયોગી સદા અવિનાશ, ઉપયોગ જેનું લક્ષણ છે એવો અવિનાશી આત્મા એ દેહાદીથી જુદો છે. જળથી ચેતન ભિન્ન છે એમ જાણે સદગુરુ ઉદ્દેશથી. સદગુરુ, સાચા ગુરુ, આત્મજ્ઞાની ગુરુ એના ઉદ્દેશથી કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. સદગુરુના ઉપદેશથી જે આત્માનું સ્વરૂપ જાણે, ઉપયોગી સદા અવિનાશ એમ જે જાણે કે હું અવિનાશી છું ને ઉપયોગ લક્ષણ મારું છે, એમ અભેદ થઈને આત્માને જાણી લઈએ. એ પણ ગુરુ ઉપદેશથી કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, એનું નામ સમ્યક જ્ઞાન છે. હું ઉપયોગ લક્ષણ વાળો આત્મા છું. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ઉપયોગ છે. એવા આત્માને જે સદગુરુના ઉપદેશથી ઉપાદાનને નિમિત્ત બે વાત કરી. ઉપાદાનથી પોતાએ સમજવાનું છે ને એ વખતે એને દેશના લખી નિમિત્ત ભણે હોય છે. એ કયું જ્ઞાન તેનું નામ ખાસ. જે જ્ઞાને કરીને જાણ્યું, ઉપયોગ લક્ષણ વાળો ભગવાન આત્મા જે અંતર્મુખ થઈને જાણ્યો એટલે અનુભવ્યો રે, એની વર્તે છે શુદ્ધ પ્રતીત. જાણેલાનું શ્રદ્ધાન જાણવામાં આવ્યો કે હું જ્ઞાયક છું, પ્રતીતિ થઈ ગઈ, શ્રદ્ધા થઈ ગઈ કે હું તો જ્ઞાયક છું. બસ નિર્વિકલ પ્રતીતિ. કહ્યું ભગવંતે દર્શન દેહ, હું કહું છું એમ નહીં, સર્વજ્ઞ ભગવાને આને સમ્યક દર્શન કહ્યું છે. જેનું બીજું નામ સંકેત, પ્રતીતનું બીજું નામ સંકેત. સંકેત એક પ્રતીતિ કહ્યું, એક દર્શન કહ્યું અને ત્રીજું સંકેત. ત્રણે વિકાર ફરીથી એ જ્ઞાને કરીને જાણ્યું, આત્માને જાણ્યો, અનુભવ્યો, એની વર્તે છે શુદ્ધ પ્રતીત. નિશ્ચય સમ્યક દર્શન, શુદ્ધ આગળ નિશ્ચિત શુદ્ધ પ્રતિ પ્રતિ શબ્દ વાંચ્યો એક, પછી બીજો શબ્દ આવે. કહ્યું ભગવંતે દર્શન દેહને, એનું નામ સમ્યક દર્શન છે. જેનું બીજું નામ સંકેત, દર્શન નું બીજું નામ સમ્યક દર્શન કહો કે સમ્યક સંકેત કહો, એક જ એક છે. જેમ આવી પ્રતિ જીવની રે, ભગવાનને જાણીને હું આત્મા ભગવાન છું, નાયક છું, એમ પ્રતિ શ્રદ્ધા આવી હતી જીવની રે. નવ તત્વની નહીં, સુંદર. અધ્યાત્મ બન્યું કહેવાય, છ દ્રવ્યના લીધા, નવ તત્વના લીધા, જીવની પ્રતિ. જીવને જાણ્યો, ઉપયોગ પછી જાણીને પ્રતિમાં આવ્યો, અને એ પ્રતિ નિરંતર વર્તે છે, છૂટતું નથી, તમે જતું. જેમ આવી પ્રતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. હું તો અસંગી આત્મા, ઇન્દ્રિય જ્ઞાનથી પણ ભિન્ન આત્માને જાણી, એમાં અસંગ બોલ આવે છે. ઇન્દ્રિય જ્ઞાન જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે. ફિરતા ચારિત્ર નામ ચારિત્ર તે લિંગ નથી, એને અલિંગ ગ્રહણ છે. લિંગ થી ગ્રહણ થતો નથી, એને લિંગ નથી. ચારિત્ર ને કોઈ બાહ્ય ચિહ્ન ભેટ, એને નિશ્ચય ચારિત્ર ની વાત ચાલે છે. પીછાવીસ મૂળભૂલ કે નગ્નતા, એ કોઈ એવું લિંગ છે. ઘણ લિંગ છે ચારિત્ર, અણલિંગ લિંગ નામ કોઈ બહાર નું એંધાણ એને લગ્ન કરતું નથી તો ટાળી જાય. એ ત્રણેય અભેદ પરિણામ થી ત્રણના ભેદ કરીને મેં સમજાવ્યું, પણ ખરેખર મોક્ષ નો માર્ગ તો અભેદ થી છે. એ ત્રણેય પ્રસન્નાન ચારિત્ર નિશ્ચય મોક્ષ નો માર્ગ ત્રણેય અભેદ પરિણામ થી એ પરિણામો ત્રણેય આત્મામાં અભેદ થાય. આજે ક્યાં બંધ રહે છે બેન જરા મૂકો એટલા અહીંયા આવો તો આવો. એ ત્રણેય અભેદ પરિણામ થી જયારે વર્તે તે આત્મા રૂપ અભેદ થઈને આત્મામાં વર્તે જામી જાય ત્યાં સમગ્ર જ્ઞાન ચારિત્ર ના ભેદો પણ દેખાતા નથી. અભેદ અનન્ય જયારે વર્તે તે આત્મા રૂપ અધ્યયપૂર્વક જ્ઞેયની વાત કરી. એ ત્રણેય અભેદ પરિણામ નો કોઈ ભેદ દેખાતો નથી. આ આત્મા છે ને આત્માના પરિણામ છે એવો ભેદ દેખાતો નથી. જ્ઞાન દર્શન ચરિત્ર ના ભેદ આત્મા જ છે. આત્મીનો આત્મા એ જયારે વર્તે તે આત્મા રૂપ એ આત્મા રૂપ વર્તે છે. પરિણામ કહો કે આત્મા કહો તે માર્ગ જીન નો પામ્યો રે. જીનેન્દ્ર ભગવાન નો એ માર્ગ પામ્યો કેવા અથવા પામ્યો તે નિજ સ્વરૂપ. જીન નો માર્ગ કહો કે નિજ નો માર્ગ કહો, નિજ માર્ગ કે જીન માર્ગ એમાં કઈ તફાવત એક હતા ભેદ ભાવ ને કઈ બે દક્ષ થવાની કયા શાસ્ત્ર સુધાય. જીન માર્ગ કહો કે નિજ માર્ગ કહો એવા મૂળ જ્ઞાનાદી પામવારે નામ દર્શન ચારિત્ર મૂળ અને જવા અનાદિ બંધ અનાદિકાળનો બંધ હતો એ ચાલ્યો જાય. ઉપદેશ સદગુરુનો પામવો રે. સદગુરુ એટલે આત્મજ્ઞાની જેના ગુરુનો ઉપદેશ પામીને ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. સ્વચ્છંદ એટલે પોતાની માન્યતાને છોડી દેવી અને કોઈ પણ પ્રકારનો જેમાં પ્રતિબંધ નથી અંતર્મુખ થઈને આત્માનો અનુભવ કરો. એને કર્મનો કોઈ નડતા નથી, કોઈ ક્ષેત્ર નડતું નથી, કાંઈને પ્રતિબંધ નથી અંદરમાં જવા માટે. એમ દેવ જીનંદે બાકીઓ રે. આ હાલતા ને ચાલતા જીનંદ્રી યાદ કરે છે. અમે કઈ છે એમ નહીં, જીનંદે બાકીઓ રે. કહ્યું રે મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ